તારીખ 12/5/1985, શ્રી પરમાગમસાર, બોલ નંબર 910 અને 911 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 537. તારીખ 12/5/1985, શ્રી પરમાગમસાર, બોલ નંબર 910 અને 911 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 537.
જેની પાસેથી જ્ઞાન મેળવો એનો ઉલ્લેખ કરો, ભગવાનના શાસ્ત્રનો ઉલ્લેખ કરો, જ્ઞાની પાસેથી વાત મળવા છતાં કહે કે અમારા શાસ્ત્રમાં પણ એવી જ વાત છે અને હું પણ એમ જ માનતો હતો. અમારામાં નિશ્ચયને વ્યવહાર બંને છે એમ માને તો વ્યવહારનો પણ જોર છે. વ્યવહારના ન્યાયનો ખુલાસો છે. વાત વ્યવહારની છે તો પણ નિશ્ચય સાથે સંબંધ ધરાવે છે, કે વ્યવહાર નિશ્ચય સાપેક્ષ જ પરિણામ છે. જેને નિશ્ચયનો કૃત્યો હોય એના શુભ રાગને વ્યવહાર કહેવાતા નથી, એ વ્યવહાર આભાસમાં જાય છે. કેટલાક ન્યાયો એવા છે કે જે સમજવા યોગ્ય છે અને તેના ઉપરથી, તે ન્યાય ઉપરથી ચોક્કસ પ્રકારની યોગ્યતાનું માપ નીકળે છે, એવો આ એક ન્યાય છે. હવે એમ અહીંયા કહ્યું કે જેની પાસેથી જ્ઞાન મળ્યું હોય તેનો વિનય કરવો. જેની એટલે જે જ્ઞાની પાસેથી, જ્ઞાની પાસેથી શાસ્ત્ર સાંભળ્યું હોય એની અહીંયા વાત નથી. એમ કહે કે અમને એમણે શાસ્ત્ર સમજાવ્યું હતું, શીખડાયું હતું, અમે સાંભળવા જતા હતા, હવે અમે કેમ અભિનય કરીએ? ભલે એનું સાંભળ્યા પછી ગુરુદેવ પાસે, જ્ઞાની પાસે ગયા હોય, ગુરુદેવ પાસે ગયા હોય કે જ્ઞાની પાસે ગયા હોય કે ભગવાન પાસે ગયા હોય, પણ જ્ઞાનીથી માંડી સત્શાસ્ત્રથી માંડી નિર્ગ્રંથ ગુરુથી પરમ ગુરુ સર્વજ્ઞ પરમાત્મા વિનય કરવા યોગ્ય સ્થાન છે એમ કહેવું. સાથે સાથે ભગવાનના શાસ્ત્રનો વિનય કરવો બે અત્યારે છે, નિર્ગ્રંથ ગુરુ દેખાતા નથી, સર્વજ્ઞ નથી. અત્યારે કહે છે કે જે જ્ઞાની પાસેથી જ્ઞાન મળ્યું હોય તેમના પ્રતિ વિનય કરવો. વિનય કરવા પાછળ જે હેતુ છે, આશય છે, એટલો છે કે પોતાને ઉપકારી થવા યોગ્ય છે અથવા ઉપકારી થયા છે. ઉપકારી થયા હોય તેને તો વિનયનો ભાવ રાગ છે એટલે આવ્યા વિના લે નહીં, પણ ઉપકારી ન થયા હોય તો ઉપકારી થવા યોગ્ય છે એમ જાણીને તે બંનેનો વિનય કરવો. અથવા જે જ્ઞાની પાસેથી આત્મા અને આત્માના માર્ગ વિષયક જે કાંઈ સાંભળવા મળ્યું હોય એ તેમની પાસેથી મળ્યું છે, કોની પાસેથી મળ્યું છે એ વાતને જો કોઈ છુપાવે તો તેને નિંદવ નામનો દોષ લાગે છે. એને અહીંયા ચાલુ ભાષામાં, ચાલતી ભાષામાં વ્યવહારે ચોર છે એમ કહેવામાં આવે છે. કેમ કે ક્યાંથી ચીજ મળી છે અને કોની ચીજ છે એ વાત એને તો સ્પષ્ટ રાખવી જોઈએ. હું પહેલા સમજતો નહોતો અને આમણે મને આ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, માહિતી થઈ છે એ વાત એને જરા પણ સંકોચ વિના, એમાં જરા પણ સંકોચ આવે તો એને એમ થાય કે મારી મહત્તા કઈ ઘટશે એવું હોય તો એને સંકોચ આવે. અને જેની મહત્તા કરવા યોગ્ય છે એની મહત્તા ત્યાં એ કરી શકતો નથી, એને થઈ શકતી નથી, એ બહુ મોટો દોષ છે. શાસ્ત્ર શાસ્ત્રીય પરિભાષા છે, પણ નિર્ણવ એટલે ઉપકારીનો અવિનય કરવો, પોતાને જ્ઞાનમાં શ્રદ્ધાનમાં નિમિત્ત થયા હોવા છતાં તેના પ્રત્યે જે હૃદય વિજ્ઞાનવિત થવું જોઈએ તેવું વિજ્ઞાનવિત પણ ન આવે, એ દોષ લાગે છે. શું થાય છે કે સંપ્રદાયનું મમત્વ રહે છે. ગુરુદેવ પાસે તો ઘણા જીવો આવેલા, એમાં બહુ ભાગ સ્થાનકવાસી આવેલા, કેટલાક મૂર્તિ પૂજક ગીરાવાસી આવેલા, દિગંબર સંપ્રદાયમાંથી પણ ઘણા આવેલા. વાત સાંભળ્યા પછી પોતાની મોટાએ એમને એમ રાખવા માટે એમ કહે, આ તો અમને ખબર હતી, અમે પણ આવું માનતા હતા અને અમારા શાસ્ત્રમાં છે આ બધી વાત, નિશ્ચય વ્યવહાર બધી વાત અમારામાં છે. સંપ્રદાયનું મહત્વ હોય ત્યાં એવું થયા વિના ખબર હતી, પણ અમે તમે કીધું એટલે અમે આ સુર પુરાવીએ છીએ કે આ અમારામાં છે. જૈનમાં નહીં, પછી અન્યમાં હોય તો એમ કે ભાઈ અમારે ગીતામાં આવે છે, અમારે ફલાણામાં આવે છે, રામાયણમાં આવે છે, મહાભારતમાં આવે છે, ફલાણી જગ્યાએ આમ આવે છે, એમ જ્યાં પક્ષ રહી ગયો છે ત્યાં અમારું તમારું થયા વિના રહેતું છે. ત્યારે આ કોઈ અમારા તમારાનો વિષય નથી, આ તત્વનો વિષય છે અને સર્વ કોઈ હર કોઈ જીવો માટે ખુલ્લો છે, એમાં કોઈ અમારા તમારાનો પ્રશ્ન નથી. જે સત્ય છે એ અંગીકાર કરે તો તે સત્ય પોતાનું થાય, જે ખરેખર સત્ય છે એ સત્ય સ્વરૂપને અંગીકાર કરે તો એ સત્ય પોતાનું થાય, નહીંતર સત્ય સાથે કાંઈ લેવા દેવા નથી. ભલે સંપ્રદાયમાં ગમે તે સંપ્રદાયમાં હોય એને સત્ય સાથે કાંઈ લેવા દેવા નથી. પણ એવી વિશાળતા આવવી જોઈએ અભિપ્રાયની અંદર, એવી વિશાળતા આવવી જોઈએ કે ભાઈ આ તો સત્ય છે અને પરમ સત્ય છે, એ તો સર્વ કોઈ જીવો એને અંગીકાર કરે એ સર્વ જીવોનો અધિકાર છે, એમાં કોઈ એક ટોળાનો અધિકાર છે, કોઈ એક સંપ્રદાયનો અધિકાર છે, કોઈ એક સમૂહમાં રહેલા જીવોનો જ અધિકાર છે, એવી કોઈ વસ્તુ સ્થિતિ એમાં નથી. સંસ્કાર લઈને આવ્યો છે, જે તે સંપ્રદાયમાં આવ્યો છે તે સંપ્રદાય બુદ્ધિના સંસ્કાર લઈને તો આવ્યો છે, એટલે જલ્દી ન છૂટે એ સંભવિત છે, પણ સાચી સમજણ કરીને એ છોડવા યોગ્ય છે. એટલી વાત છે, સાચી સમજણ કરીને તે છોડવી જોઈએ. શું કહું કે જે જ્ઞાની પાસેથી જ્ઞાન મળ્યું હોય તેનો વિનય કરવો, જે જ્ઞાની પાસેથી જ્ઞાન મળવા યોગ્ય હોય તેનો પણ વિનય કરવો. ભગવાનના શાસ્ત્રોનો એટલે સત્શાસ્ત્રોનો વિનય કરવો, સમ્યક જ્ઞાની સમ્યક દ્રષ્ટિ અને વિતરાગી મુનિ આચાર્યોના લખેલા, ભાવલિંગી સંતોના લખેલા જે શાસ્ત્રો છે એ બધા ભગવાનના શાસ્ત્રો છે, બધા પરમાત્મા રૂપ થયા છે. દ્રષ્ટિએ કરીને પરમાત્મા રૂપ થયા છે, જ્ઞાનમાં એ પોતાના ભગવાન આત્માને ભગવાન સ્વરૂપે અનુભવે છે. તેથી કોઈ એમ કહે કે અત્યારે ક્યાં ગણધરદેવના શાસ્ત્રો છે, આ તો બધા મુનિઓના ને પંડિતોના છે. પણ જે ભાવલિંગી સંતો છે, જે સમ્યજ્ઞાની પંડિતો વિદ્વાન છે, જે સાચા પંડિત છે, નામના પંડિત નથી પણ સાચા પંડિત છે, જ્ઞાની છે, તેમની વાણીનો અને શાસ્ત્રનો, તેમની વાણી કહો કે શાસ્ત્ર કહો, તેનો વિનય કરો. અભિમાન ને વશ જ્ઞાની પાસેથી માં વાત મળવા છતાં કહે કે એ અભિમાનથી કહે છે, એને બીજાને મહિમા, બીજાના મોટો પાપતા, બીજાની ગુણ પ્રશંસા કરતા, પોતાની હીણપ થતી હોય એવું ભાસે છે, એવું લાગે છે. આ એક લૌકિક દ્રષ્ટિનો પ્રકાર છે કે બીજાને ઊંચા કહેતા પોતે નીચો થઈ જાય, અને પોતે પોતાને ઊંચો ગણાવતા બીજાને નીચો ગણે. આ માન કશાય આ પ્રકારે લૌકિકમાં, જગતમાં પ્રવર્તિત જોવામાં આવે છે. અલૌકિક માનને વિશે એવી લૌકિક દ્રષ્ટિ અને માન અપમાનની દ્રષ્ટિ ખલાસ થાય છે. ત્યાં જ્ઞાની પણ બીજાની પ્રશંસા કરે તો એમાં જ્ઞાનીને કદી એવું નથી લાગતું કે આ મોટા છે ને હું નાનો છું, એ ઊંચા છે ને હું નીચો છું, એવું એને લાગવાનો પ્રશ્ન છે નહીં. એને તો ગુણ સાથે પ્રશંસારૂપ અહોભાવ છે, એ ગુણને દેખે છે બસ. આ સિવાય એને બીજો કોઈ દ્રષ્ટિકોણ નથી ને કોઈ મતલબ કે પ્રયોજન નથી. જ્ઞાની તો ત્યાં સુધી ગુણ પ્રશંસા કરે કે પોતાના નિમિત્તે કોઈ અજ્ઞાનીને જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો એની પણ પ્રશંસા કરે, અને એની પ્રશંસા કરે એટલે ખોટી પ્રશંસા ન કરે પણ જેવા ગુણ હોય તેવી પ્રશંસા કરે. એમાં ઊંચ નીચના ભેદવાળા દ્રષ્ટિકોણનો બિલકુલ એમાં સ્થાન નથી, અને એ દ્રષ્ટિએ જોવે તો તે કહેનારને સમજતો નથી અથવા જ્ઞાનીની દ્રષ્ટિનો એને ખ્યાલ આવતો નથી. પોતાના નિમિત્તે જ્ઞાનથી વળી એવું જોયું કે આપણે ચાર ભવ છે, ચોથા ભવે મુક્તિ છે, અને આની એક પછીના તરત બીજા ભવે છે, તો એ વાત પણ કહી કહી એમ નહીં. જ્યારે એ સિદ્ધાલયમાં જશે ત્યારે અમારે પણ એક વખત એને નમસ્કાર કરવાનો પ્રકાર ઉભો થશે. ભાવ નમસ્કાર તો હોય જ છે, પંચ પરમેષ્ટિને સદાય ભાવ નમસ્કાર હોય છે, પણ આ દ્રવ્ય નમસ્કારનો પ્રસંગ છે, દ્રવ્ય પણ નમસ્કાર કરશું એમ કહ્યું. નાનક ન થઈ જાય ત્યાં કઈ કે એ દ્રષ્ટિકોણની તને ખબર નથી. ત્યાં માત્ર ગુણ સાથે સંબંધ છે, પ્રશંસા ને માન અપમાન સાથે ત્યાં બિલકુલ સંબંધ નથી, ત્યાં ગુણ સાથે સંબંધ છે. પણ જેની એવી લૌકિક દ્રષ્ટિ થઈ ગઈ છે તેને બીજાની પ્રશંસા પોસાતી નથી, એને પોતાની પ્રશંસાની અત્યંત ઈચ્છા છે, અભિલાષા છે, અને તેથી તેની કોઈ નિંદા કરે તો તે સહન પણ કરી શકે નહીં, કેમ કે એ તો સામે સામે પ્રતિપક્ષ છે. જે પ્રશંસાને ઈચ્છે છે તે નિંદાને સહન કરી શકે નહીં. જે નિંદાને સહન કરી શકે નહીં તે જરૂર પ્રશંસાને ચાહે છે, એમાં કોઈ ફેર નથી. પણ કોક કાંઈક કહે તો પછી મોઢું કટાણું ન થાય એવું કેમ કહે? આપણને કોક કાંઈક કહી દે ને સંભાળી દે, સંભળાવી દે તો અણગમો તો સહેજે થઈ આવે. એનો અર્થ જ એ છે કે તને સારું કે તે તને ગમે છે, તેથી તારા રાગનો વિષય પ્રશંસા, તારા દ્વેષનો વિષય નિંદા, જે અનાદિનો છે એમને મોહવશ છે, એમાં કોઈ ફેરફાર નથી. પુણ્ય સાથે સંબંધ નથી, પુરુષાર્થ સાથે સંબંધ છે. કાળને અથવા ભવને, ભવ થાય એટલો કાળ જાય છે, એને પુરુષાર્થ સાથે સીધો સંબંધ છે, પુણ્ય સાથે નહીં. ભવ પુણ્ય હોય સર્વાર સિદ્ધિમાં જાય. બે જીવ એકાવતારી હોય એમાં કોઈ બહુ પુણ્ય વાળો જીવ શુભ નો અતિરસ પડતા 33 સાગર નો આયુષ બાંધે, અને કોઈ શુભ નો ઓછો રસ પડતા 2 સાગર નો આયુષ બાંધે. બંને તે દેવભાવ પૂરો કરી મનુષ્યપણ પ્રાપ્ત કરી ચરમ શરીર થી ને મોક્ષે જાય, એમાં ઓછા પુણ્ય વાળા ને લાભ કે વધુ પુણ્ય વાળા ને લાભ કહી દો? હે, કોને લાભ થયો? કે એને 2 સાગર પછી તરત જ મનુષ્ય પર્યાયમાં પુરુષાર્થનો પ્રસંગ તરત આવ્યો, કોઈ ઓછું બાંધ્યું હતું, અને 33 સાગર પછી એ વારો આવશે ત્યાં સુધી પુરુષાર્થ નહીં ઉપડે, એટલો શુભનો રસ રેડ્યો છે શુકલેશિયાથી કે એને મનુષ્ય ભવ આવતા 33 સાગર જશે. તો પુણ્યથી લાભ થયું કે નુકસાન થયું કહો? નુકસાન થયું. જે પરમાનંદ નું સુખ પ્રાપ્ત કરવાનું હતું એને આટલો લાંબો કાળ, આટલો અંતરાય પડ્યો, એટલા કાળ નો અંતરાય એને વિશેષ પડ્યો, બધું પડ્યો, એ પરિસ્થિતિ. પુણ્ય સાથે સંબંધ નથી. જેનો પુરુષાર્થ ઉગ્રહ હોય, જે સાધક જીવનો, તે સાધક જીવની મુક્તિ નજીક હોય છે. જેને તત્વજ્ઞાન હોવા છતાં, આત્મજ્ઞાન હોવા છતાં પુરુષાર્થહીન હોય છે, ઓછો પુરુષાર્થ, મીણો પુરુષાર્થ હોય તો તેની મુક્તિ દૂર હોય છે. મુક્તિ તો બંને નહીં થવાની હોય, પણ તેને કાળે મુક્તિ દૂર હોય છે. તીવ્ર પુરુષાર્થ છે એ મુક્તિની નજીકતાને સૂચવે છે, મંદ પુરુષાર્થ મુક્તિ લાંબા ગાળે છે એમ સૂચવે છે. એ જ્ઞાન કરવાનો વિષય છે, પરિણામોનું એ જ્ઞાન કરવાનો વિષય છે, એટલે કે પરિણામોનું કર્તૃત્વ કરવાનો એ વિષય નથી. એમ છે, આમ કરું ને તેમ કરું પર્યાયમાં એ આમાં કામ આવે એવું. શું કહે છે કે સમ્યક જ્ઞાની પાસેથી વાત મળવા છતાં, એટલે પરમાર્થનો વિષય, પરમાર્થને સંબંધિત એવા વ્યવહારનો વિષય, નિશ્ચય અને વ્યવહાર બંનેનો વિષય, આત્માના સ્વરૂપનો વિષય, એ બધી વાત મળવા છતાં કહે કે અમારા શાસ્ત્રમાં પણ એવી જ વાત આવે છે. જેવા શબ્દો વાપરા છે બરાબર એ જ શબ્દો વાપરા છે, એવી જ વાત, એવું જ કીધું છે. માટે અમે અમારા સંપ્રદાયને એમ જલ્દી છોડી શકીએ હું નથી, એમ એમાંથી નીકળે છે. ધર્મદાસજી શુલકે શું કહ્યું કે હું વૈષ્ણવમતી નથી, હું બૌદ્ધ મતી તો નથી, પણ હું જૈન મતી પણ નથી. આમ કહ્યું છે. શ્રીમદ રાજચંદ્રજીએ શું કહ્યું કે હું કોઈ ગચ્છમાં નથી, વાડામાં નથી, સંપ્રદાયમાં નથી, મતમાં નથી, હું આત્મામાં છું. ક્યાં છું હું?
આત્મામાં.
હું ક્યાંય આ મત સંપ્રદાય ને વાડામાં નથી, હું તો આત્મામાં છું. પોતાનું અસ્તિત્વ જ્યાં છે ત્યાંની વાત છે. એમ કહીને સંપ્રદાય બુદ્ધિનો ત્યાં નિષેધ કર્યો છે. અને તેમાં જૈન સંપ્રદાયનું નામ પણ છોડ્યું નથી. ધર્મદાસજી તો મૂળ દિગંબર હતા. ક્ષુલક હતા ને, બારમાં ક્ષુલક પદ લઈ લીધું હતું. હતા તેથી કઈ ક્ષુલક હતા નહીં, ભાવે ક્ષુલક નહોતા દસમી પડીમામાં, પણ ક્ષુલક પદ લઈ લીધું હતું એટલે ક્ષુલક કહેવાયા. પણ એ કે હું જૈન મતમાં નથી. ઠીક, હવે એને છળ પકડવો હોય તો એવું છાપામાં છપાવાય કે ધર્મદાસજી ક્ષુલક જૈન નથી એમ પોતે જાહેર કરે છે, માટે એમને જૈન માનવા
નહીં.
એવું છળ પકડાય. કોઈ પણ વાતને ટ્વિસ્ટ કરવી હોય, ત્રણેય કાળે આથી તો કુરડાકુડી સાગર ના આલા થાય છે. આદિનાથ ભગવાન ચોથા આરામાં થયા, કેટલો કાળ ગયો છે, અસંખ્ય બધ વર્ષ ગયા છે. તેની વિરોધ થયો તો સતયુગ હતો એ તો. લોકોની દ્રષ્ટિએ એને અત્યારે કળિયુગ કહેવાય છે, તો તેથી સતયુગ કહેવાય હતો. એવા ભદ્ર પરિણામી જીવો હતા. જ્ઞાન નહોતું તોય તે ભગવાનની સાથે 4000 રાજાઓએ દીક્ષા લીધી હતી. આદિનાથ ભગવાનની સાથે 4000 મુનિ થયા હતા. પછી કેટલાક મુનિ પણ ન પાડી શક્યા, વળી ભ્રષ્ટ થઈ ગયા, કપડાં પહેરી લીધા. કેટલાક રહ્યા, કેટલાક જ્ઞાન પામ્યા, અનેક પ્રકાર બને છે. પણ એ તો બને. દીદી મરીચી હતા કે નહોતા? આદિનાથ ભગવાનના જ પૌત્ર હતા. સતનો કેમ વિરોધ થાય છે એ પ્રશ્ન અસ્થાને છે. અસત અનાદિનું છે જગતમાં, અસત અભિપ્રાય ધરાવનારા જીવો અનાદિથી છે, સત અભિપ્રાય ધરાવનારા જીવો પણ અનાદિથી છે, અને બંને વચ્ચેનું ઘર્ષણ પણ અનાદિથી છે. આ ત્રણેય વાત અનિવાર્ય છે. એ કેમ એ પ્રશ્ન અસ્થાને છે. ત્રણેય વાત અનિવાર્ય છે. અમારામાં પણ એવી જ વાત છે. હું પણ પહેલા આમ જ માનતો હતો. કોઈ કઈ પણ એવું માનતા તો તમે કીધું કેમ નહીં, કે પણ તમે સમજતા નતા, હું તો એમ જ કહેતો હતો. જેને ચોરી કરવી છે એમ કે આ બીજાનો માલ છે, આ તો મારો જ માલ છે. માલ બીજાનો હોવા છતાં હું કે ચોરી ને લાવ્યા પછી હું કે બતાવો, લે એના ઉપર તમારું નામ લખ્યું હતું, બતાવો આ ચીજ મેં લઈ આવ્યા છે, એમાં તમ પર તમારું નામ ક્યાંય લખ્યું છે. તો કેટલીક ચીજ એવી હોય છે કે એના ઉપર નામ લખવાનો પ્રશ્ન નથી, અનાજ ઉપર કેવી રીતે નામ લખે. સોનું ગાળી નાખે એના ઉપર શું નામ હોય? અમારો માલ છે આ તો. એમ બીજા પાસેથી પોતાને જ્ઞાની પાસેથી હજી તો સમજવા મળ્યું હોય, જ્ઞાન ન થયું હોય, જ્ઞાન થયું હોય એને તો એ પ્રકાર આવતો, પણ હજી એને જાણવા મળ્યું હોય, ઉઘાડમાં ક્ષુક્ષ્મમાં વાત એને ખ્યાલમાં આવી હોય કે વાત ઊંચી છે અને આ વાત તો તોડી શકાય એવું નથી, એકદમ ન્યાય સંપન્ન છે, અને આમાં આ વાતને તોડવા જતા તો આપણે તોડવા જનાર અન્યાયમાં ચાલ્યો જાય છે, એ વાત સ્પષ્ટ ખુલ્લી થાય એવું છે. તો હવે શું કરવું? કે આ તો આપણી વાત છે, અમે આમ જ કહેતા હતા. ઠીક, આમ પકડી લઈએ છીએ. કાં તો સ્થૂળ બુદ્ધિથી જીવ સાચી વાતનો પણ વિરોધ કરી બેસે છે, એને આમ ન હોય ને આમ હોય. સરવાળે બહુ એના ચારેય બાજુના પડખા ખુલ્લા થાય, ત્યારે એ ભૂલ્યો તો બુદ્ધિપૂર્વક પણ ભૂલ્યો હતો, એ વાત સ્પષ્ટ થાય છે. પણ કોઈને બુદ્ધિમાં એવી વાત આવી જાય છે ને છતાં અભિમાન નથી ગયું હોતું તો શું કરે? કે વાત તો સાચી છે પણ એ તો અમે એમ જ કહેતા હતા, અમે એમ જ માનતા હતા, એ આ કાંઈ નવી વાત અમારા માટે નથી, એવી રીતે લઈ જશે. તો એ પણ વ્યવહાર, વ્યવહારનું પણ જોર છે, વ્યવહારે પણ એ જોર છે, એને વ્યવહારિક પ્રમાણિકતા પણ નથી, અથવા એ અનૈતિક વિષય થઈ જાય છે, ત્યાં નૈતિકતા રહેતી નથી. એવી એની હીન યોગ્યતા છે અને બુદ્ધિપૂર્વક ઊંધો ચાલે છે. કેટલાક તો પોતે ઊંધા ચાલે એમાં પોતાને જ ખ્યાલ ન હોય કે હું ઊંધો ચાલું છું, સવળો ચાલું છું, તો સવળો ચાલું છું એમ સમજી ઊંધો ચાલતો હોય છે. અને કેટલાક એવા ધીર પરિણામવાળા પણ જીવો હોય છે કે જેને ખ્યાલ આવે છે કે હું ઊંધો ચાલું છું અને છતાંય ઊંધો ચાલે, એને સવળું ચાલવું છતાંય એને ગમતું ન હોય, પોસાતું ન હોય, એવા પણ પ્રકાર પરિણામના બને છે, ઉપજે છે. બે પ્રકાર જેને અજાણપણે ભૂલ થઈ જાય એ ક્ષમ્ય છે, જાણી બુજીને દોષ કરે છે એ અક્ષમ્ય ભૂલ છે. અજાણપણે જે ભૂલ કરે છે એ છૂટતા એને વાર નહીં લાગે, જાણી બુજીને ભૂલ કરે છે એને છૂટવું મુશ્કેલ પડશે, એ નહીં છૂટી શકે જલ્દી. એમ બંનેના પ્રકારમાં, પ્રકૃતિમાં ફેર હોવાથી બંનેના ફળમાં પણ ફેર છે. જેમ કે બે દુશ્મન હોય, એક દુશ્મન તો રીતસર કેણ મોકલે કે હું લડવા આવું છું, તમારે તૈયારી કરવી હોય એટલી કરી લેજો, તમારી શક્તિ હોય એટલી એકઠી કરી લેજો, હું લડવાનો છું એ વાત ચોક્કસ છે, ભલે આપણી શક્તિનો મુકાબલો થઈ જાય પણ હું તો લડીશ. અને બીજો એવી રીતે લડવા આવે કે ઘરમાં ઘૂસી જાય, ઘરનો નોકર થઈ જાય, ચાકર થઈ જાય અને ઘરમાં બોમ્બ મૂકી જાય, બેમાં કોણ ભયંકર વધારે? નોકર થઈને આવ્યો એ કે જે કેણ મોકલે છે. એટલે જે દગાબાજીથી મારે છે એને દુશ્મન આવડતો છે પણ એના પરિણામ વધારે મેલા છે, અને જે સીધો પ્રહાર કરે છે એના પરિણામ મેલા છે પણ દગાબાજી જેટલા એના પરિણામ મેલા નથી. ફેર છે. આત્માનું ભાન નથી, ગુરુદેવ તો બધા વિષય ચોખ્ખા કર્યા છે. આ બધી વ્યવહારની વાતો છે, આ કે નિશ્ચયની વાતો નથી. વ્યવહારની વાતો છે છતાં નિશ્ચય સાથે એનો સંબંધ છે કે આવા જીવ વ્યવહારે પણ અપ્રમાણિક, અનૈતિક અને ચોર હોય, એ ગમે તેવી શાસ્ત્રની વાત કરે તો પણ એના અંદર અંતર પરિણામમાં ક્યાંય નિશ્ચયનું સ્થાન હતું નથી, એને નિશ્ચય શુદ્ધ પરિણતિ પ્રગટતી નથી, પ્રગટ થઈ હોતી નથી, અને એ માત્ર વાચા જ્ઞાન સિવાય બીજું કાંઈ ત્યાં હતું નથી, એમ કહેવું છું. એટલો સંબંધ છે ત્યાં નિશ્ચય સાથે. નિશ્ચયના અભાવને એ પ્રદર્શિત કરે છે. આ પ્રકારે વ્યવહારે ચોર છે તે નિશ્ચયના અભાવને પ્રદર્શિત કરે છે. આત્માનું ભાન નથી માટે નિશ્ચય નો તો ચોર છે જ, જેને આત્માનું ભાન નથી એ તો નિશ્ચયે ચોર છે. એટલે પરને પોતાનું માને છે, રાગાદિકને પોતાના માને છે, શરીર આદિ પરદ્રવ્યને સંયોગને પોતાનું માને છે, પારકાને પોતાનું માને છે, નિશ્ચયથી તો ચોર છે જ, એને તો જગતના બધા અજ્ઞાની જીવોનો એમાં સમાવેશ થઈ જાય છે, પણ આ તો વ્યવહારે પણ ચોર છે એમ કહેવું છે. નિશ્ચયનો તો ચોર છે જ, માટે એવો અવિનય ન કરવો. તેથી આ પ્રકારે જેમાં નિર્નવ દોષ લાગે એ પ્રકારનો અવિનય કર્તવ્ય નથી, કરવા યોગ્ય નથી. સરળતાથી, નિખાલસતાથી અને જેની પાસેથી આત્મા, જીવજ્ઞાની પાસેથી આત્મા સાંભળવા મળ્યો હોય તે ઉપકારી છે, તેને ત્યાંથી મળ્યું છે એમ કહેવું એ દોષનો નહીં લાગવાનું કારણ છે, અને એ છુપાવવું એ આ દોષ લાગવાનું કારણ છે. આમ છે. પ્રથમ સત્ય સમજવાની જિજ્ઞાસા હોવી જોઈએ. જિજ્ઞાસાનું એક પ્રકરણ છે, મુમુક્ષુના જીવનનો એક સ્ટેજ છે, જે તબક્કે જિજ્ઞાસા હોવી ઘટે એ તબક્કે જો જિજ્ઞાસા ન હોય તો એને આગળ વધવાનો કોઈ પરમાત્મા સ્વરૂપે પોતે છે એવું ભાસવા લાગે નહીં ત્યાં સુધી આ જીવે જિજ્ઞાસાનું રહેવું યોગ્ય છે. આ જિજ્ઞાસા સંબંધિત સિદ્ધાંત છે. પરમ પ્રથમ સત્ય સમજવાની, સત્ય એટલે સત્ય એવું આત્મ સ્વરૂપ, આત્માનું સાચું સ્વરૂપ સમજવાની પ્રથમમાં પ્રથમ જિજ્ઞાસા હોવી જોઈએ. આ જિજ્ઞાસા સંબંધિત દોષ કેવી રીતે થાય છે નિર્વાણ દર્શનમાં એ વિશે લીધો છે. કે સામાન્ય રીતે શાસ્ત્રનું અધ્યયન કરવા વાળા, તત્વજ્ઞાનનો અભ્યાસ કરવા વાળાને આ દોષ થાય છે. એને આત્મા સંબંધી અને અનેક વ્યવહાર નિશ્ચયના પડખાથી તત્વજ્ઞાનનો વિષય જાણવા મળે છે, જાણવા મળે છે અને સૂક્ષ્મ હોવાને લીધે બુદ્ધિગોચર પણ થાય છે, ત્યારે એની જિજ્ઞાસા કાં તો મંદ પડી જાય છે અને કાં તો અભાવ થઈ જાય છે. અંદરમાં પોતાના નિજ સ્વરૂપનો, સત્ય સ્વરૂપનો નિશ્ચય તો થયો હોતો નથી અને જિજ્ઞાસા છૂપી જાય કે આ બધું મેં વાંચ્યું છે, આ બધું મેં જાણ્યું છે, આ તો ગુરુદેવના 19મી વારના પ્રવચન છે સ્વામી સાર ઉપરના, પણ અમે તો પહેલેથી 18 વખત સુધી હાજર હતા, પહેલેથી ત્યાં રહેતા હતા ને, એટલે 19મી વાર આ વાત આવે છે બધી અમારી સાંભળેલી આવે છે, નહીં આવે એ નહીં આવે છે. ઘણા એવી રીતે ભાગી ગયેલા છે સાંભળીને, પછી મળે ત્યારે એમ કે ભાઈ અમે ત્યાં ઘણી વાર આવતા, બધી એની વાત આવે છે. એ આત્મા આત્મા કૂટ્યા કરે છે, એની વાત આવ્યા કરે છે, એમાં કાંઈ એમ તમે પહેલાં જતા હતા હવે નથી જતા, કેમ કે એની વાત આવ્યા કરે છે, આવા મળેલા છે. એ જિજ્ઞાસા બંધ થયા પછી ભાગવાનો છે, અત્યારે ભાગ્યો નથી, પણ જો જિજ્ઞાસા બંધ થઈ ગઈ છે તો એ ઊભો રહેવાનો એનો લાંબો કાળ નથી, એ વાત પણ નક્કી છે. આ પરિસ્થિતિ આમાંથી થાય છે. અથવા જિજ્ઞાસાના પ્રકરણને બીજી રીતે વિચારીએ તો જ્ઞાન પ્રાપ્તિ માટે, સત્યની પ્રાપ્તિ માટે જિજ્ઞાસા એ બહુ સારું સ્ટેજ છે કે જે મુમુક્ષુને અવશ્ય અવશ્ય હોવું ઘટે છે. જેની જિજ્ઞાસા ગઈ એને માર્ગે ચડવાનો રસ્તો બંધ થઈ ગયો, દરવાજો એનો બંધ છે, બંધ છે એટલું મને ખબર છે એમ જ્યાં આવ્યું, જિજ્ઞાસા તૂટી ને મને ખબર છે એમ આવ્યું, એને દરવાજો બંધ કર્યો, એને તાળું લગાવ્યું ને ચાવીને ખોઈ નાખી, હવે નહીં ખુલે. આ દશા થઈ જિજ્ઞાસાનો વિષય છે એટલે પ્રથમ શબ્દ વાપર્યો છે. પાયાની આ વાત છે, પહેલામાં પહેલી વાત છે કે સત્ય સમજવાની જિજ્ઞાસા હોવી જોઈએ. જિજ્ઞાસાના પરિણામને સૂક્ષ્મતાથી વિચારીએ તો એ સ્પષ્ટ સમજાય એવું છે કે જિજ્ઞાસાના કાળમાં જ્ઞાનમાં સત્યને સમજવાનો એક અવકાશ નામ ખાલી જગ્યા રહે છે. જેને સતની પ્રાપ્તિ નથી એવા જીવને જો સતને માટે અવકાશ ન હોય પરિણામમાં તો સતને સ્થાન નહીં મળે. અને એ પ્રકાર છે આ જિજ્ઞાસાનો. જિજ્ઞાસા છે તો સતને અવકાશ છે, જિજ્ઞાસા નથી તો સતને અવકાશ નથી આપણને. એટલે પ્રથમમાં પ્રથમ એને જિજ્ઞાસા હોવી જોઈએ. ખાસ કરીને ગુરુદેવના પરિચયમાં આવ્યા છે એને આ ખ્યાલ હશે કે કોઈ પ્રશ્ન પૂછે તો ગુરુદેવને એ પસંદ પડતું હતું. કદી એમણે પ્રશ્ન પૂછવા વાળાને ક્યારે પણ એમ નથી વિચાર્યું કે આ કેમ પ્રશ્ન પૂછે છે, એમાં જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછનારને તો એમણે ખૂબ આવકાર્યા છે. આ તો અનુભવેલો વિષય છે કે નહીં, અજ્ઞાની કોઈ ગુરુ બનીને બેસી ગયા હોય, સાધુ થઈ ગયા હોય, કોઈ પ્રશ્ન પૂછે તો ગરમ નરમ થઈ જાય, શું આ બધું પૂછપૂછ કરો છો, કઈ એમ કરો ને તમે હવે, શું કેમ કે એને ખ્યાલ છે અંદરમાં શંકા પડી છે, પોતે નિશંક નથી, એટલે એને એમ થશે કે કોઈ આપણું પૂછવાનું બધું ચાલુ રાખશું, ચાલુ રહેશે તો ક્યાંક આપણને પાછો નથી ખબર પડતી એ વાત બહાર આવી જશે, એના કરતાં પૂછે ન પૂછે તે સારું, એને એમ થાય કે ન પૂછે તે સારું. અને જે પોતાને પોતાના સ્વરૂપને વિશે અને સન્માર્ગને વિશે જે નિશંક છે, જેને અનુભવ ગોચર છે, એ તો નિશંક છે, એ સદાય એ વિષયના જિજ્ઞાસુને પારખી લે છે કે આ પ્રશ્ન એની અંતર જિજ્ઞાસામાંથી આવ્યો છે, તો એ પોતાનું હૃદય કાઢીને એના હાથમાં આપે છે કે જો આમ છે. અથવા અધ્યાત્મની સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાતો જેને એકદમ મર્મ કહેવામાં આવે, સિક્રેટ કહેવામાં આવે, એવી વાતો ખુલીને જિજ્ઞાસુ પાસે સહેજે બહાર આવીને મૂકી દે છે, બહાર આવી જાય છે. એટલે જ્ઞાની ગુરુ પણ જિજ્ઞાસુને જોવે તો પોતાનું હૃદય આપે છે, એટલે પોતાનું પરિણમન ખુલ્લું કરીને કહે છે. શ્રીમદજીના પત્રોનો તો આ વિષય સ્પષ્ટ છે કે એમને બીજાને વાત કહેવા કરતાં પોતાની વાત, પોતાના પરિણામની વાત વધારે લખી છે પત્રની અંદર. આ વિશિષ્ટતા છે એમના પત્રોની. તો એમાંથી શું નીકળે છે કે સામાની જે જિજ્ઞાસા છે એને સારી રીતે આવકારે છે, તરછોડતા નથી, અથવા તો એને એવો પણ ભય નથી કે આ પૂછે છે તો કાંઈક આપણાથી આડુંવળું બોલાઈ જશે ને બંધાઈ જશું, તો આ પ્રશ્ન એને કદી થતો નથી. કોઈ વાર એવા પ્રસંગો બને છે, આ તો વિષય જ સૂક્ષ્મ છે ને, કે જ્ઞાની એક જ વિષયમાં પરસ્પર વિરુદ્ધ કહેતા હોય એવું લાગે, છતાં એમાં અવિરુદ્ધતા હોય. કોઈ વાર એક જ વ્યક્તિને માટે વિરુદ્ધ અભિપ્રાય આપી દે અને છતાં કોઈ વાર એના કારણને સ્પષ્ટ કરે અને કોઈ વાર એના કારણને સ્પષ્ટ ન કરે, ત્યારે જિજ્ઞાસુ એના કારણને યથાર્થ રીતે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. કદી એમ ન વિચારવું જોઈએ કે આમ કેમ પહેલા કીધું તું, હવે આમ કહી દે છે, આનું શું, પોતે ભૂલાતા એમ, તેથી તે ભૂલાતા એમ વિચારવા યોગ્ય નથી. આવા અનેક પ્રકાર છે, પણ પ્રકરણ છે જિજ્ઞાસાનું કે જિજ્ઞાસુ એ શું કરવું. જિજ્ઞાસુએ જ્યાં સુધી સત્યની અનુભૂતિ ન થાય ત્યાં સુધી જિજ્ઞાસા છોડવા યોગ્ય તો નથી, પણ મંદ કરવા યોગ્ય પણ નથી. પણ કોઈ એમ કહે કે વાત સમજાયણી હોય, સમજાઈ ગઈ હોય, પછી કેવી રીતે જિજ્ઞાસા રહે? આત્માને સમજાયો, વાંચ્યું પણ આ શાસ્ત્રમાંથી મેળવીને ન્યાયથી બધું નક્કી કર્યું કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આત્મ પદાર્થ આવો છે, ભાવે એનામાં આનંદ ગુણ છે, ક્ષેત્રે અસંખ્ય પ્રદેશ છે, એક સમયની શુદ્ધ શુદ્ધ પર્યાય સહિત છે, અને દ્રવ્ય ચૈતન્ય સ્વભાવે દ્રવ્ય છે, બીજા બધા ચેતન સ્વભાવે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આત્માને જાણ્યો, દ્રવગુણ પર્યાયથી જાણ્યો, ઉત્પાદ્ય ધ્રુવથી જાણ્યો, ગુણગુણીના ભેદથી જાણ્યો, પછી હવે કેવી રીતે જિજ્ઞાસા રહે? જાણ્યો તો ખરો આત્માને કે આત્મામાં જ્ઞાન છે ને આનંદ છે, ન જાણ્યો હોય તો બરાબર જિજ્ઞાસા રહે, પણ જાણ્યા પછી કેવી રીતે જિજ્ઞાસા રહે? અને પહેલા નહોતો જાણતો અને પછી જાણ્યો છે, એ વાત એક હકીકત તો ઊભી થઈ છે એના પરિણામમાં. હવે શું કરવું? એને એમ વિચારવું ઘટે છે કે આમ જાણવા છતાં એવો જ હું અનુભવ ગોચર કેમ થતો નથી? એ વાત તો હજી બાકી રહી જાય છે એને સમજવાની અથવા પરિણમવાની. તો કેમ પરિણમવું એ તો હજી એને આવડ્યું નથી. તો આત્માના જાણવાને અને અનુભવવાને સીધો સંબંધ, માટે જાણ્યું હોવા છતાં જે રીતે જાણવું જોઈએ એ રીતે એને જાણ્યું નથી, એ વાત નક્કી છે. માટે જાણ્યું છે એવો ભ્રમ થયો છે, એક નવો ભ્રમ થયો કે હું પણ જાણું છું, અને એની જિજ્ઞાસા એ દોષને કારણે, એ ભ્રમણાને કારણે એની જિજ્ઞાસા મટી ગઈ છે, ખલાસ થઈ ગઈ છે, એને માર્ગમાં પ્રવેશ કરવાનો દરવાજો બંધ થઈ ગયો, એને બાયણા બંધ થઈ ગયા. તેથી જ્યાં સુધી સતની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સતની જિજ્ઞાસા ઉત્તરો ઉત્તર તીવ્ર થવી જોઈએ. જેમ જેમ જિજ્ઞાસા છે એને ઉપમા આપીએ તો એ તૃષાની ઉપમા આપવા યોગ્ય છે. પાણી ન મળે તો હવે કાંઈ નહીં, પચતું બહુ મહેનત કરી, હવે પાણી મળતું નથી, જવા દો ને હવે બીજું કાંઈ ખાઈ લઈએ, એમ ચાલશે? પાણી ન મળે તો કઈ નહીં, ગાંઠિયા ખાઈ લ્યો ને, એ ગાંઠિયા ગળે નહીં ઉતરે, ગળે દૂચો ભરાય રહેશે ને પ્રાણ છૂટી જશે. એ તો જેમ જેમ કાળ જાય તૃષા તીવ્ર થાય, આ કુદરતી પરિસ્થિતિ છે. એમ સાચી જિજ્ઞાસા વાળાને લાંબો કાળ જાય તો એની જિજ્ઞાસા તીવ્ર થવી જોઈએ. એના બદલે જાણપણું થાય ને જિજ્ઞાસા મંદ થાય તો એને પાત્રતા નથી, એ વાત સ્પષ્ટ થાય છે. પાત્રતા સાથે સંબંધ ધરાવે છે જિજ્ઞાસાનો ફેક્ટર. જ્યાં જ્યાં જિજ્ઞાસા છે ત્યાં ત્યાં પાત્રતા છે, જ્યાં જ્યાં જિજ્ઞાસા નથી ત્યાં પાત્રતાનો અભાવ છે, એ વાત સ્પષ્ટ છે. અહીંયા કહે છે કે પ્રથમ સત્ય સમજવાની જિજ્ઞાસા હોવી જોઈએ. અનાદિથી ભૂલ ચાલી આવે છે, ભૂતકાળમાં તું મનુષ્ય થયો નથી એવું નથી, મનુષ્ય થયો છું, ત્યાગી થયો છું, મુનિ થયો છું, શાસ્ત્રો પણ તે અનંત વાર વાંચ્યા છે, પણ જે ભૂલ ભાંગવી જોઈએ તે ભૂલ ભાંગી નથી, આમ છે. આગળ એક વાત કરશે, કથાનું યોગની વાત કરીને નીચે છે 912 માં છે. કે સાધારણ બાળ જીવોને સમજાવવા કથાનું યુગમાં પુણ્યના ફળ બતાવે છે. કથાનું યુગમાં ચક્રવર્તી, અર્ધચક્રી, વાસુદેવ, નારાયણ, પ્રતિનારાયણ બધાના બધા પુણ્યના ફળના જે પદવી ધારક જીવો છે, 64 સલાખા પુરુષો હોવાથી, મોક્ષગામી હોવાથી એના પુણ્યના પ્રસંગોને, અનેક પ્રકારના જીવન પ્રસંગોની કથા આવે ત્યાં પુણ્યના ફળની વાત ઘણી આવે, પણ તે ધર્મ નથી. પણ એ કાંઈ ધર્મ નથી, એ વાત સાથે સાથે ત્યાં બતાવવી છે. પ્રયોજન વિતરાગતાનું છે, પુણ્યનું, પુણ્ય બતાવવાનું પ્રયોજન નથી. અથવા કોઈ અસત આચરણની અપેક્ષાથી સદાચરણ માટે પણ કોઈ વાત આવે તો ત્યાં તે ધર્મ છે એમ માની લેવા જેવું નથી. ધર્મ જુદો વિષય છે અને આ બધા પ્રકારે જુદો વિષય છે. પણ અનાદિથી ધર્મના વિષયમાં આ જીવની ભૂલ થતી આવી છે. ધર્મ એ ગુપ્ત વિષય છે. શ્રીમદજી આવું લખે છે, ધર્મ છે એ ગુપ્ત વિષય છે. ગુપ્ત વિષય કેમ કહ્યો એને? કે એ ધર્મી જીવની અંતરંગ અંતર્મુખી પરિણતિનો વિષય છે. એટલે બહારમાં તો ક્યાંય એનું અરૂપી પરિણામનું કોઈ બાહ્ય દ્રષ્ટિએ એનું ચિહ્ન દેખાતું નથી, એટલે ગુપ્ત રહી ગયો. એ વિષય ગુપ્ત રહી જવાનું કારણ છે કે અંતર્મુખ પરિણામ છે અને અંતર તત્વના એ અંતર પરિણામ છે, બાહ્ય પરિણામ નથી. જેમ ગુસ્સો બાહ્ય પરિણામ છે તો ખબર પડે કે આને ગુસ્સો આવ્યો. અંદરમાં શ્રદ્ધા થાય એને શું ખબર પડે? એને કઈ પાટકું બોર્ડ નથી ચિત્રાયેલું, કપાળ ઉપર લખાતું નથી, કાને સમય શ્રદ્ધાન થયું છે, કઈ ખબર ન પડે. તિરિયન જો હોય કઈ ખબર ન પડે. એટલે ધર્મ એ વિષય બહુ ગુપ્ત રહ્યો છે અને જેને તેની પ્રાપ્તિ કરવી છે તેને તે અપૂર્વ અંતર સંશોધનથી મળે છે, એમ લખ્યું છે. એ અપૂર્વ અંતર સંશોધન કહો કે જિજ્ઞાસાપૂર્વકની, અપૂર્વ જિજ્ઞાસાપૂર્વકનું એનું સંશોધન કહો, બંને એક વાત છે. શબ્દો જુદા જુદા છે, વાત બંને એક જ છે. કહે છે કે અનાદિથી જે ભૂલ ચાલી આવે છે એ કોઈ એવી સ્થૂળ ભૂલ નથી કે જે તને તરત નજરમાં આવી જાય, પકડાઈ જાય એવી સ્થૂળ ભૂલ નથી. એ ઘણી સૂક્ષ્મ ભૂલ છે. શ્રદ્ધાનો દોષ એ ઘણો સૂક્ષ્મ દોષ છે. એક જગ્યાએ તો ગુરુદેવના પ્રવચનમાં બહુ પ્રસિદ્ધ થઈને એ વાત આવે છે, શાસ્ત્રમાં એ વાત છે કે જે મિથ્યાત્વને જાણે તેને મિથ્યાત્વનો અભાવ થાય. એટલે મિથ્યાત્વની વ્યાખ્યા જાણે એને અભાવ થાય, બીજો જે મિથ્યાત્વી છે એમ જાણે એને એની મિથ્યાત્વનો અભાવ થાય એમ નથી કહેવું. પોતાના પરિણામમાં આમ મિથ્યાત્વ થાય છે એમ ખબર પડે તો મિથ્યાત્વ છૂટી જાય. કેમ કે મિથ્યાત્વ ભૂલ છે. જેને પોતાની ભૂલનું ભાન થાય તેને ભૂલ કેમ રહે? ભૂલ જણાય એને ભૂલ છૂટી જાય છે. એટલે એને સમ્યક્ત્વ તો જાણ્યું, ભવું જાણ્યું નથી, પણ મિથ્યાત્વ પણ ખરેખર એને જાણ્યું નથી. આમ અનાદિથી આ ભૂલ ચાલી આવે છે અને અનંતકાળથી એ ભૂલ છૂટી નથી. તેથી એ કોઈ સાધારણ ભૂલ નથી એમ સમજીને ગંભીરતાથી એ વિષયની અંદર પ્રવેશ કરવો જોઈએ. એટલે કે ઉપર ઉપરથી એમાં ચાલવું ન જોઈએ કે ઠીક છે પહેલાં અપાશ્રે જતા હતા કે દેરાસર જતા હતા, હવે સોનગઢ જઈએ છીએ, પહેલાં આ બધું કરતા હતા હવે એ છોડીને આ બધું કરીએ છીએ, એમ ઉપર ઉપરથી ચાલવા જેવું નથી. બીજે તો આ વિષય છે નહીં, પણ આવો સુંદર સ્પષ્ટ વિષય ખુલ્લો થઈને બહાર નીકળ્યો છે ત્યાં પણ જો જીવ ઉપર ઉપરથી ચાલે અને એના ઊંડાણમાં એની ગંભીરતા જે જોઈએ તે ગંભીરતાથી ન જાય તો એ બહુ સારો અવસર ચૂકી જાય છે, સારી તક ચૂકી જાય છે. અને ફરી ફરીને એવી તક ન મળે એવી કુદરતી પરિસ્થિતિમાં એ આવે છે, કેમ કે સારી તક મળવા છતાં એને એની દરકાર કરીને એ તકને ઝડપી નહીં, એ તકનો સદુપયોગ કર્યો નહીં, એટલે કે પ્રમાદે કરીને અથવા તો બાહ્ય વિષયોના રસગારવાદી કરીને આદિએ કરીને અથવા બાહ્ય પદાર્થોની મહિમામાંથી નહીં છૂટીને એને દરકાર કરી નથી, જાણવા છતાં દરકાર કરી નથી, તેથી એ તક ફરીને કુદરતના ઘરમાંથી આવતી નથી. આ એની સજા છે, જલ્દી ન મળે પછી જરા કાળ દૂર પડી જાય છે. એટલે તો આ વાક્ય ઉપર વાત ચાલે છે ને, અનાદિથી ભૂલ ચાલી આવે છે. એમ કહેવા પાછળ શું હેતુ છે કે આ જીવે ધર્મ પ્રાપ્ત કરવાની ભાવના તો અનંતવાર ભાવી છે, ધર્મ બુદ્ધિએ એને કાંઈ કાંઈ કર્યું છે, ઘણું કર્યું છે, તપ તપો જપ જપો એને કાંઈ કરવામાં બાકી રાખી નથી, છતાં એની ભૂલ ભાંગીને જન્મ મરણ મીઠ્યા નથી. જે મિથ્યાત્મની ભૂલ ભાંગીને જન્મ મરણનો છેદ થવો જોઈએ એના ઉપર એનું લક્ષ નથી. આ તો કર્યું ને, આટલું તો કર્યું ને, શાસ્ત્ર તો વાંચ્યું ને, આટલું તો કર્યું ને, આ છોડ્યું ને, એમ કાંઈ ને કાંઈ ને કાંઈ કર્યું એનો સંતોષ પકડ્યો છે, પણ મિથ્યાત્મની ભૂલ મટી કે નહીં એની દરકાર એને કરી નથી, થઈ નથી. એ અનાદિથી આમ અનંત કાળ ચાલ્યો ગયો. કેટલો કાળ ગયો? અનંત કાળ ચાલ્યો, અને હજી બેદરકાર રહે તો અનંત કાળ જશે, પણ એમને ભૂલ ભાંગશે એમ કેવું છે. ઊંડાણથી જોવું જોઈએ એટલે શું કે એનું મૂલ્યાંકન થવું જોઈએ કે જો ભૂલ ભાંગે તો સાદી અનંત કાળ અનંત અનંત સમાધિ સુખ પ્રાપ્ત થાય, જો ભૂલ ભાંગે નહીં તો અનંત કાળ પર્યંત 84 લાખ યુનિમાં જન્મ મરણ, જન્મના દુઃખ, મરણના દુઃખ, અશાતાના દુઃખ, રોગના દુઃખ, મૂંઝવણના દુઃખ, અસમાધિના દુઃખ, ઈચ્છાના ભડકાના દુઃખ, આ દુઃખ દુઃખ ને દુઃખ ચારે કોરથી દુઃખમાં દુઃખની અગ્નિમાં એ ઘેરાયેલો રહેશે. એ બંનેની તુલના એને થવી જોઈએ. એક કેન્સર થાય ત્યાં કેટલો ગંભીર થઈ જાય, ઘરમાં કોઈ મરણ પથારી પડ્યો હોય તો ખાખા ખીખી કરીને મશ્કરીને હસવાનું ચાલુ રહે,
ગંભીર થઈ જાય.
ત્યારે ઘરની અંદર એવો પ્રસંગ છે કે ભાઈને ઠીક નથી, અઠીક છે, જરા શું કહે,
અઠીક
શબ્દ પણ ગંભીર વાપરે, ભાઈ મરવા પડ્યા છે એવું ન બોલે, શું ભાઈને જરા અઠીક છે, જરા બોલવા ચાલવામાં ધ્યાન રાખો, કોઈ સહેજ પણ અજાણ્યો માણસ આવીને સહેજ મજાક કરી જાય તો ગંભીરતાથી નાનામાં નાની પ્રવૃત્તિમાં ગંભીરતા આવે છે, તો એને મટાડવા માટે દર્દીને કેટલી ગંભીરતા હોય, કોઈ પણ ભોગે આ મટાડવું છે. એ તો એક મરણનું કારણ છે, આ મિથ્યાત્મની ભૂલ અનંત જન્મ મરણનું કારણ છે. શાસ્ત્રમાં તો બહુ વાતો કરી છે કે સર્પથી જીવીએ છે, કેમ કે ઝેરી પ્રાણી છે ને, કરડે તો મરી જાય માણસ, કોક જીવી જાય છે એ અપવાદ ત્યાં પકડતો નથી, પણ કેટલાય ને સર્પ કીડા ન મર્યા લ્યો, માટે કરડે તો વાંધો નહીં એમ કહે છે, એવો અપવાદ ત્યાં છળ પકડતો નથી. પણ એક મરણનું કારણ છે એનાથી કોણ સાવધાની રાખે છે, તો અનંત જન્મ મરણના કારણથી કેટલી સાવધાની રાખે, જો એને સમજાય તો અનંત ગણી રાખે, એને ભૂલ ભાંગ્યા વિના રહે નહીં, અને એને એ પ્રકારે દરકાર ન આવે તો એની ભૂલ ભાંગે એવું પણ કદી બને નહીં. બે વાત સાથો સાથ છે. પણ યથાર્થ સમજવાનો પ્રસંગ મળે તો તે ભૂલ છૂટે. આ ભૂલ ક્યારે છૂટે છે કે સાચું સમજવાનો પ્રસંગ અવસર મળે ત્યારે છૂટે છે. પોતાની મેળે દેશના લબ્ધિ વિના કદી કોઈને ભૂલ છૂટી હોય એવી વસ્તુ વ્યવસ્થા નથી. ભૂલ છૂટે છે પોતાથી, કોઈ છોડાવે છે એ વાત નથી કે અહીંયા. પણ જે નિર્ભૂલ નિર્ભ્રાંત દશામાં આવ્યા એણે એ વાતને ખોલી ગુપ્ત વાતનું રહસ્ય પ્રગટ કર્યું. લાયક જીવ, પાત્ર જીવ, જિજ્ઞાસુ જીવ એ યથાર્થ સમજવાના પ્રસંગમાં ભૂલને ટાળી શકે એવી સમજણ કરે છે. જ્યાં યથાર્થ સમજવાનો પ્રસંગ નથી ત્યાં તો એ ભૂલ છૂટવાનો પ્રસંગ પણ નથી. એ વાત કહેવાની ભાગ્યે જ જરૂર છે કે જે કહેનારને પણ એ ભૂલની ખબર નથી એના નિમિત્તે એના ઉપદેશથી કે એના સમાગમથી ભૂલ છૂટવાનો તો કોઈ પ્રસંગ છે છે જ નહીં. યથાર્થ સમજવાનો પ્રસંગ મળે તો તે ભૂલ છૂટે. ભૂલને ભૂલ ન માને તો ભૂલ કદી ટળે નહીં. કેટલાક જીવો એવા છે કે ભૂલને ભૂલ તરીકે સ્વીકારવા તૈયાર નથી, તૈયાર થતા નથી. આ કહ્યું ને આગળના બોલમાં એ થોડોક આવી જાય છે સૂર એવો કે હું પણ એમ જ માનતો હતો, તેદી ભૂલમાં નહોતો ને અત્યારે ભૂલમાં નથી. અથવા ભૂલ સ્વીકારવી નહીં એવું એક એને દીઠ પરિણમન થઈ ગયું હોય છે, અભિપ્રાય એવો ઘડી લીધો હોય છે, તો એ જીવને તો ભૂલને ભૂલ માનવાની તૈયારી નથી. એને ઘણી વક્રતા છે, સરળતાનો એમાં તદ્દન અભાવ છે. એની ભૂલ કદી ટળતી નથી. સરળ પરિણામથી સરળતા એ કરીને જો પોતાની ભૂલને તપાસે, પોતાની ભૂલને જુએ જાણે તો ભૂલ છૂટે. અથવા પોતાની ભૂલ છે એટલી સમજથી એ ભૂલને શોધવાનો પ્રયત્ન કરે તો એને ભૂલ જડે, નહીંતર ભૂલ મળે નહીં. અને અનંતકાળ ગયો છે એવો અનંતકાળ ચાલ્યો જાય આ સ્થિતિમાં. તેથી એમ કહ્યું કે ભૂલને ભૂલ ન માને, અથવા ભૂલ હોય એને બધું બરાબર છે એમ માને, એની ભૂલ કેદી ટળે? એની ભૂલ તો કોઈ દિવસ ટળવાનો પ્રસંગ આવતો નથી.